તારીખ 6/7/1997, ડાયરીના બોલ નંબર 655 અને 665 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 81.
આત્માનો અનંત મહિમા સાથે કેમ આત્મા નો મહિમા શા માટે છે એવો પ્રશ્ન ઉઠાયો છે કે નિર્મળ ચૈતન્યના અમૃત રસથી પૂર્ણ છે તેથી નિર્મળ ચૈતન્યનો અમૃત રસથી પરિપૂર્ણ હોવાથી એના મહિમા છે.
રસ કેવો એટલે
અમૃત રસ ને અમૃત રસ છે. આમ તો વચનાથી જ છે, નામથી કહી શકાય છે એટલું જ છે. જેને પોતાનો અમૃત રસ થી ભરપૂર આત્મા પાસે એને મહિમા આવે છે. નહીતર તો આત્મા અને આત્મા સંબંધી ગમે તેટલા વિશેષણ વાપરો, જો એ વિશેષણોનો ભાવ ન ભાસે તો જે લુખું લુખું લાગે સમુદ્ર છે, મહાસાગર છે, પણ આપણને મનમાં કેમ નથી આવતો એમ? આત્મા તો માન છે, એમાં આટલું ઘણું છે, આમ છે આમ છે, પણ તો મહિમા તો આવતો નથી. ખબર છે કે આ બધું છે, મહિમા આવતો નથી, ભાવ નથી પાસતો. જે તે વિશેષણો છે એનો જે ભાવ છે, સ્વભાવ ભાવે છે, એ ભાવ ભાસે તો મહિમા લાવવો ન પડે, રોકી જ ન શકાય. અમૃત રસ છે, એ તો અમૃત રસ છે. એટલે સ્વાદ નો અનુભવ નો વિષય છે, એ વગર કઈ એની ખબર પડે એવું નથી ને, એમાં મહિમા આવે એવું નથી. જેને મુનિ દશાની ભાવના પુરુષાર્થ સહિત વર્તતી હોય તે શ્રાવક છે. નાની હોય અને મુનિ દશાની ભાવનાનો પુરુષાર્થ વારંવાર આવતો હોય તો એ શ્રાવક છે. શ્રાવક એટલે રોજ જૈન મંદિર જાય ને રોજ ફલાણું કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, આવશ્યક હોય ને એમ ન લીધું. અંદર થી આ વસ્તુ એને ચાલતી હોય ભાવનામાં અને પુરુષાર્થ પણ ચાલતો હોય. જુદી જાય છે. પુરુષાર્થ સહિતની મુનિ દશાની ભાવના જેને વર્તતી હોય તે શ્રાવક. કેમ કે મુનિ અને શ્રાવક બે પદ છે સાધક દશાના. સાગર નિરણગાર કે છે ને, તો જે મુનિ દશા છે એ પહેલાની દશા છે, શ્રાવક દશા છે. તો શ્રાવક દશાનું લક્ષણ શું? બહુ સારો, બહુ ભાવના ઘણી આવી, પોતાને પુરુષાર્થ પણ ઘણો હતો એમ કહી શકાય. મકાન નું મેન્ટેનન્સ કેવું હતું? એ તો બધું જૂનું મકાન નતું દેખાતું જ્યાં રહેતા હતા. અનંત શાંતિના પિંડ ઉપર દ્રષ્ટિ જતા અને તેથી પ્રત્યક્ષ વિદ્યમાન દેખાતા, અનંત શાંતિનો પણ પ્રત્યક્ષ વિદ્યમાન દેખાય એ દેખાતા શાંતિના સ્રોતના સ્રોત વહેવા લાગે. એ બહુ સ્વભાવ છે. જેવો ગુણ છે એવું જ એનું પરિણામ કરવાનો એનો સ્વભાવ છે. જેમ કે આત્મામાં આનંદ ગુણ છે, તો આનંદ ગુણ છે એ આનંદ પણ એ પરિણામમાંનો પણ એનો સ્વભાવ છે. એમ પ્રત્યેક ગુણમાં એવું છે. જેવો ગુણ છે એવું જ એનું પરિણામન કરવાનો એનો સ્વભાવ છે. પણ ક્યારે? કે અવલંબન લે ત્યારે. હું એવો અવલંબન લેવાનો ભાવમાં શું આવે? હું આવો છું, હું આવો જ છું, હું આવો જ છું. સ્વભાવનું ભાષણ થતા અવલંબનનો ઘૂંટણ ચાલે છે. હું આવો જ છું, હું આવો જ છું, હું આવો છું, હું આવો છું ચાલ્યા કરે. એ જે અવલંબન તીવ્ર થાય ત્યારે અનુભવ દશા પ્રગટે. અવલંબન લેતા એનું પરિણામ એવું ચાલુ થાય. બીજા જીવોના પરિણામને જોઈને જો પરિણામ આવતું હોય તો અનંત શાંતિ, અનંત સ્વસંવેદન આદિ જે ફિલિંગના ગુણો છે એને જોતા કેવી રીતે ના આવે? ભગવાનની પ્રતિમાને જોઈને કોઈને સ્વસંવેદન વધે? નાની પુરુષ નું પરિણામ જોઈને પણ સ્વસંવેદન વધે? તો એકાંત સ્વસંવેદન સ્વભાવિક આત્મા છે. એ સ્વભાવને જોતા સ્વસંવેદન કેમ ન આવે? અનંત સુખમય છે, અનંત અમૃતમય શાંતિ છે કે જે ચૈતન્ય થી આત્મા થી અભેદ છે, એને જોતા એનું પરિણામ કેમ ન આવ્યા વગર? એમ અનંત શાંતિના પિંડ ઉપર દ્રષ્ટિ જતા, દ્રષ્ટિ જવી એટલે હું દ્રષ્ટિનું પરિણામ હું પણ સ્વીકાર કરવાનો છે. દ્રષ્ટિનું પરિણામ શું છે? હું પણ સ્વીકારવાનું. એટલે એની વિધિ માનતા, પોતા પણ વિધિ માનતા જોવામાં આવે છે. એટલે એ શાંતિ, અન શાંતિ ના પિંડ માંથી શાંતિ ના સ્ત્રોત એટલે પ્રવાહ, ઝરણા ઝરવા માંડે, શાંતિ ના ઝરણા શરૂ થઈ જાય. સ્ત્રોત નો અર્થ છે આ વાત કરે, આ વાત કરે, આ વાત પર્વત માંથી ઝરણા નથી ચાલતા, ક્યાંથી પાણી આવશે આ વાસી ખબર ન પડે, કેમ કે બધે પથ્થરે પથ્થર છે, પાણી અંદર છે એ વાત કરે. ધ્યેય શૂન્ય તત્વ શ્રવણ અને વાંચન વગેરે બધું નિષ્ફળ છે, તેનો તો વિષય આપણે ગઈકાલે ચાલી ગયો. આ તો 90માં લખાયેલું છે, શ્રવણ કરે કે તત્વ નું વાંચન કરે નિષ્ફળ છે, તે સાથે જવું જોઈએ. શરતી છે, કન્ડિશનલ છે, તત્વ શ્રવણ ને તત્વ વાંચન કરવું છે, શરત આ છે. ધ્યેયપૂર્વક કર, ધ્યેય બાંધીને કર, મિત્ર કરવાનો કઈ અર્થ નથી, અને અનર્થ થવાનો એમાંથી પૂરા ચાન્સ છે, ખબર પડશે એટલે હું જાણું છું, જાણવા મળશે એટલે હું જાણું છું. તર્ક કરવા વાળા તર્ક કરે, જાણે છે માટે જાણે છે એમ થાય, એમને માનતો હું, પેલા નતો જાણતો, હવે જાણે છે, જાણે છે તો એને જાણે છે એમ રહેવામાં હું વાંધો, વાંધો એ પર્યાય બુદ્ધિ દ્રઢ થાય છે, દર્શન દ્રઢ થાય છે, એ વાંધો. તો કે હકીકત તો છે, તો કે હકીકત હોવા છતાંય તે યથાર્થ નથી, અયથાર્થ છે.
હું જાણું છું એનું અભિમાન થાય, દ્રષ્ટિ તીવ્ર
થાય, સત્સંગ ને સકામપણે ઉપાસતા સુલભ બુદ્ધિ પણ નાશ થાય અને બોધ સ્પર્શે નહીં. સત્સંગ ને સકામપણે ઉપાસતા એટલે કોઈ પણ ભાવના હોય કામના નહીં, સત્સંગમાં જઈએ છીએ તો આપણને આ લાભ મળે છે, આ લાભ થાય છે કે થશે કે થયો, કોઈ બાહ્ય પરિસ્થિતિ બાહ્ય સુલભ બુદ્ધિ પણ નાશ થાય એટલે એને બોધ ચડે નહી, બોધ સ્પર્શે નહીં સહેલાઈથી, પછી એને બોધ ચડાવવા માટે ઘણી તકલીફ પડે, બોધ ચડે એ માટે એને ઘણો પુરુષાર્થ કરવો પડે. સત્શાસ્ત્ર અને સત્સંગ પછી બીજી શરત આવી જે ઉપરાંત
બોલે,
સત્શાસ્ત્ર અને સત્સંગ આત્મરુચિ, આત્મરસ અને આત્મભાવનાના પોષણના નિમિત્ત છે. તેના નિમિત્ત છે આત્મરુચિ, આત્મરસ અને આત્મભાવનાના પોષણના નિમિત્ત છે. એટલે પોષણના નિમિત્ત કેમ લીધું, તો હોવા જ જોઈએ, રસ રુચિ ને ભાવના હોવી જોઈએ, અને આ સત્શાસ્ત્ર અને સત્સંગ એનું વધારે પુષ્ટિ કરે. આમ તો ન હોય તો ઉત્પન્ન પણ થાય, પણ આપણે તો જરા આગળની વાત લેવી છે. એટલી મૂડી હોવી જોઈએ, અને આ મૂડી વધારવાનો નિમિત્ત છે. ત્યાં પણ નિમિત્ત પ્રધાનતા થાય તો ઉપાદાન ગૌણ થઈ જાય, તે લક્ષ રાખવું. એટલે શું છે કે જે ઉપાદાનમાં શું ભાવ થયા, આત્મરસ ને આત્મભાવના ને આત્મરુચિ બધી, તો પ્રધાનતા એની હોવી જોઈએ સત્સંગમાં ને સત્શાસ્ત્રમાં. જો એમ ન થતું હોય તો એની મુખ્યતામાં તો સત્સંગ ને સત્શાસ્ત્ર ની નિમિત્ત ની પ્રધાનતા થઈ ગઈ.
રાગ ને પોષે છે.
ઉપાદાન તો ગૌણ થઈ જતી ને, નિમિત્ત પ્રધાનતામાં રાગ થાય. રાગ થવામાં નિમિત્ત પ્રધાનતા થઈ ને ત્યારે રાગ થયો ને. જેની બુદ્ધિ અનર્થમાં હોય, અનર્થ એટલે બીજાનું અહિત કરે એવી હોય, તેને પુરવાર પર આગળ પછી પોતાનું અહિતનો વિચાર ઉત્પન્ન થતો નથી. જે બીજાનું અહિત કરવા માટે બુદ્ધિ ચલાવે છે, એને પોતાનું અહિત કરવાનો, અહિત થવાનો વિચાર ઉત્પન્ન થતો નથી. આમાં મારું અહિત થાય છે, તે પોતાનો નાશ થતો હોય તો પણ તે સુખ માને છે. એમાં ખરેખર તો એને ભાવ મરણ છે, અને ભાવ મરણમાં રાજી થાય છે અથવા રાચે છે. કોઈ પણ કારણ સર, કોઈનું અહિત ચિંતવું નહીં.
બરાબર,
ભલે માથાનો વાગનાર હોય, કોઈનું અહિત ચિંતવું. પ્રમાદ પરમ રીપુ છે, રીપુ એટલે દુશ્મન, વેરી. પ્રમાદ છે મોટો વેરી છે. કૃતકૃત દશા થતા થયા પહેલા તેનો ભય રાખો. પ્રમાદનો ભય રાખો, તે નિર્ભય થવાનો ઉપાય છે. ભય રાખો એ નિર્ભય થવાનો ઉપાય છે. આને એક ફિગર ઓફ સ્પીચ કહે છે, કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ ઉપર છે. વાતને વધારે ઉપસાવે ઘણા, એને કુદરત એવું આવી જાય. સૂત્ર જેવી વાતો લખાણી છે. સૂત્ર છે પ્રમાદ ભાવમાં કશાય ભારેલા અગ્નિ ની જેમ પડ્યા છે. એટલે પ્રમાદ હોય ને આમ કશાય વાળો ન દેખાય. પ્રમાદી માણસ કશાય વાળો ન દેખાય. એટલે શું કરું, માનો તો એમના પુરુષાર્થ ઉપડતો નથી, મારા પણ એને બોલું ચાલતા નથી. તમે ખરાબ એ થતા નથી, પણ ચાલતા નથી. સારી સ્થિતિ નથી. ઘણા એવી રીતે સંતોષ પકડી લે, પકડવા જેવો નથી. એક ન્યાય
જી
પોતાના સ્વકાર્યની બેદરકારી છે, એ બેદરકારી દંડ મળ્યા વગર એની બેદરકારી છે. જૈન શાસન એ વિતરાગ પરિણતિ છે. જૈન શાસન શું છે? વિતરાગ પરિણતિ એ જૈન શાસન છે. પોતે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આનંદપણે પરિણમે તેટલું જૈન શાસન છે. ક્યાં જૈન શાસન છે કે આત્મામાં? ક્યારે? એ પોતાના શ્રદ્ધા જ્ઞાનને આનંદ ચારિત્રપણે પરિણમે ત્યારે, એટલું જૈન શાસન છે. બાકીનું જૈન શાસન નથી. આ નિશ્ચય જૈન શાસન છે. જૈન શાસન એ વિતરાગ પરિણતિ છે, અને જેટલી વિતરાગ પરિણતિ એટલું જ જૈન શાસન છે. પછી એ વિતરાગ પરિણતિના સદભાવમાં શુભરાગ આવે અને રથયાત્રા કાઢે, શુભરાગ આવે અને પંચકલ્યાણ કરાવે, ઉત્સવો કરે, કરે છે ને આપણે વિધાનો કરે, એ બધું જૈન શાસન ખરેખર નથી. એ તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિએ બધા જૈન શાસન વિતરાગ પરિણતિ જૈન શાસન છે. જેટલી વિતરાગ પરિણતિ એટલું જ જૈન શાસન છે. શાસ્ત્ર અભ્યાસ કરીને પોતામાં ઠરવું તેટલું જ પ્રયોજન છે. શાસ્ત્ર અભ્યાસ કરવો એ પ્રયોજન નથી. પોતામાં ઠરવું એટલું જ પ્રયોજન છે. શાસ્ત્ર અભ્યાસ ન કરે ને ઠરે કોઈ વાંધા નહીં. અને શાસ્ત્ર ભણવાનું બંધન નથી. એ કેમ શાસ્ત્ર ભણતો નથી? પોતામાં ઠરે છે ને ફિનિશ. શાસ્ત્ર વાંચીને પણ એ જ પ્રયોજન હતો. વગર વાંચીને પણ એ જ પ્રયોજન સાધ્ય કર્યું. વાત પૂરી થઈ ગઈ. શાસ્ત્ર ભણવાને એને બંધન નથી, અટક નથી. એમ લીધું રાજમલજી અટક એટલે બંધન નથી. કૃપાળુદેવ લીધું છે શાયિક સમય દ્રષ્ટિમાં. એને નમસ્કાર મંત્રનું સ્મરણ રોજ કરવું જોઈએ એવો નિયમ નથી. એટલો પણ નિયમ નથી. એને આ વીરતી છે ને, હવે રોજ ઉઠીને પંચપરમેશ્વરનું નમસ્કાર મંત્ર તો સ્મરણ કરવું જ ન પડે. એટલું જ પ્રયોજન છે. પ્રયોજન ત્યાં સુધી સાધે છે. શાસ્ત્ર અભ્યાસની કોઈ જરૂર છે. પછી છેલ્લું છે, જે જ્ઞાને કરીને વિતરાગતા નિષ્પન્ન થાય. નિષ્પન્ન એટલે ઉત્પન્ન. જે જ્ઞાને કરીને, જે જ્ઞાન વડે વિતરાગતા ઉત્પન્ન થાય, તે જ્ઞાન ઉપદેશનું રહસ્ય છે. ઉપદેશનું રહસ્ય શું? ઉપદેશ તો જ્ઞાનાર્જન છે ને, જ્ઞાનની પ્રાપ્તિ છે ને ઉપદેશ થી. તો એનું રહસ્ય શું? વિતરાગતા ઉત્પન્ન થાય. અને એ રહસ્ય છે તે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે. કોનું જ્ઞાન છે? પોતાના પરમ સ્વરૂપનું જે જ્ઞાન છે જેને લઈને વિતરાગતા ઉત્પન્ન થાય છે, અને એ જ બારનો સાર છે. ઉપદેશનું રહસ્ય, ઉપદેશનો સાર બારનો સારે છે. અગિયાર ટુકડા છે એમાં. ક્યારે ભભૂકી ઉઠે કેવાય નહી.
કાલે બહાર નીકળીને આપણે વાત કરેલી ને, આપણે બહાર નીકળ્યા અટકવાના કારણો લીધા છે. પુરુષાર્થનું કારણ લીધું
બરાબર. પેલી શંકા ની વાત લીધી,
શંકા થી શરૂઆત કરી.
સ્વકાર્ય કા ઉત્સાહ નહીં વર્તતા હૈ ઉસકો ભી પ્રમાદ કહેતે હૈ.
શિથિલ પણ જે છે એ પ્રતિબંધ સૌથી પહેલા તોડો એમ છે.
શિથિલપણામાંથી પાછી ગડબડ બધી શરૂ થવા માંડે છે. આત્મામાં તો અનંત વીર્ય પીડ્યું છે. અનંત વીર્ય એટલે ફાટ વીર્ય પીડ્યું છે. પ્રમાદ થી પીડ્યો છે એનો અર્થ શું? ગડબડ ઘણી છે અંદર કઈક. કેટલાક રોગ સાયલેન્ટ હોય છે એ વધારે ભયંકર. જે રોગ પીડા કરે ને એ એટલા ભયંકર નથી, જેટલા ન પીડા કરે એટલા ભયંકર હોય છે. ડોક્ટર વિજ્ઞાનમાં પણ આ વાત છે. મારા વાત છે આ ભાઈ ને બીપી વધે છે પણ ખબર નથી પડતી. વધી જાય તો એને પોતે કઈ અસર નથી થતી, સાયલેન્ટ છે. જે દવા નહીં કરે તો કઈ અસર થાય, માથામાં ચક્કર આવવા માંડે, માથું દુખવા માંડે તો તરત તરત કરે, ટિકિટ લેવાની વાત કરશે ને તો નહીં લે. પછી એક બી શું થશે, ફુગો ફૂટશે સીધો ફળાક દે. સાયલેન્ટ ડિઝીઝ છે એ સારા નહીં, એમાં પ્રમાદ છે એ સાયલેન્ટ ડિઝીઝ ન જાય છે. હાર્ટમાં એવું છે ઘણા દુખાવો ન થાય ને એટેક આવે, હાર્ટ એટેક હોય, દુખાવો ન હોય, શું કરે, મરી જાય ને. સાયલન્ટ ડિઝીઝ છે, એનો ઉપાય કરવાનો જલ્દી શું છે?
ડાયાબિટીસ હોય ને, ડાયાબિટીસ એટલે બેરું થઈ ગયું, મારા ડોક્ટરને એવું છે, ડોક્ટર એમ કહે એને દુખાવો એમ તો એ નહીં ખબર ન પડે, બેરું થઈ ગયું.
ઉપયોગ સારો એવો થતો હશે, તો ગોસ્થાનની મર્યાદામાં તો બહુ અલ્પ એનો સમય છે, શુદ્ધ ઉપયોગ બહુ અલ્પ સમય છે, એટલે પરિણતિ જે છે પરિણતિમાં વિતરાકતા ઘણી વર્તે છે એમ જ. મિત્રતા પ્રગટ થઈ ગઈ છે, વર્તે છે પરિણતિમાં.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય, ભીનવાણી માતનો જય, સનાતન દિગંબર જૈન ધર્મનો જય.